दर्शनों नहीं बैरा पूजा उपाय श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
जैन सिद्धांत प्रश्नोत्तर माला એનો સ્વાધ્યાય ચાલે છે, એમાં કોમ્પ્યુટરમાં પેજ નંબર 251 અને પુસ્તકમાં પાનું 212 જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા પુસ્તકમાં પાનું 212 અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 251. તો આપણે ગઈ વખતે 11મી ગાથા સમય સારણી લીધી હતી, એમાં મૂળ પ્રશ્ન જે અત્યારે આમાં જે ચાલી રહ્યો છે તે 434 પ્રશ્ન નથી, પણ એમાં એમ કહેવામાં આવ્યું છે કે ઉપાદાન અને નિમિત્ત સંબંધી જે કંઈ આ પ્રશ્ન અને એના સમાધાન કયા, તો હવે એના પ્રમાણે એ ઉપાદાન અને નિમિત્ત એના સંબંધી જે કંઈ વાર્તાલાપ આ બધો થયો પ્રશ્ન રૂપે અને એના સમાધાન રૂપે જે કંઈ બધું આપણે શીખ્યા છીએ એના ઉપરથી એમ વાત આવી કે એના સમાધાનમાં કહ્યા પ્રમાણે એ પર એ નિમિત્ત અને વ્યવહાર એ બધું હે છે અને ધ્રુવ ઉપાદાન એના આશ્રય ધર્મ થાય છે અને એવું બતાવનારા શાસ્ત્રના આધાર આપ એટલે હવે આમાં શાસ્ત્રના બધા એક પછી એક 20 આધાર આપ્યા છે. એ એવા આધાર આપ્યા છે કે જેમાં પર છે, નિમિત્ત છે, વ્યવહાર છે એ બધું છોડવા લાયક છે અને જે નિશ્ચય છે, જે ઉપાદાન છે એ આશ્રય કરવા લાયક છે અને એવું બતાવનારા અહીંયા આધાર આપ્યા છે. અને એમાં આપણે સૌથી પહેલો અને સૌથી મહત્વનો જે આધાર જે કર્યો એ સમયસારની ગાથા 11, એ સમયસારની ગાથા આપણે કર્યું. એના પછીથી ગાથા 12 આવે છે અને એ પછીથી 12મી ગાથા પછીથી સમયસાર કળક 6 આવે છે. એટલે 12મી ગાથા છે એની અંદર મુખ્યત્વે વાત એ છે કે વ્યવહાર નય છે એ છે ખરો, નથી એમ નથી, પણ વ્યવહાર નય શું છે, ભેદથી વસ્તુનું સ્વરૂપ છે અને એવું ભેદથી જાણેલું સ્વરૂપ જે છે તે આદરવા યોગ્ય નથી, માત્ર જાણવા માટે બરાબર છે. અને એમાં એવું ઉદાહરણ આપવામાં આવ્યું કે સોનાને જયારે શુદ્ધ કરવામાં આવે તો સોનું ગરમ કરવામાં આવે ત્યાર પછીથી શુદ્ધ થતા થતા પૂરું શુદ્ધ થાય ત્યાં સુધીમાં એની ઘણી અવસ્થા થાય છે. એટલે ઓછું શુદ્ધ છે એના કરતા વધારે છે, એના કરતા વધારે છે, એના કરતા વધારે છે. તો એ કેટલું શુદ્ધ થયું છે એ જાણવું બરાબર છે, એ જાણવું એ પ્રયોજનવાન કહેવાય કે આટલું શુદ્ધ થયું છે અને પૂરેપૂરું હજી શુદ્ધ નથી થયું. અને છેલ્લે જયારે પૂરેપૂરું શુદ્ધ થાય છે એની પહેલાની જે અવસ્થા છે એ જાણ્યા પછીથી આપણને ખબર પડે છે કે હવે પૂરેપૂરું શુદ્ધ થઈ જશે. તો એ જાણેલું પ્રયોજનવાન છે એવું એનું ઉદાહરણ લીધું. પણ આદરણીય તો કયું છે, તો કે પૂરેપૂરું પૂર્ણ શુદ્ધ થયું એ આદરણીય છે. વચ્ચે જો એ અશુદ્ધિની અવસ્થા સહિતનું હતું, થોડું શુદ્ધ થોડું અશુદ્ધ, એ કંઈ આદરણીય નહીં, એ ઉપાદેય નહીં, એ પકડવા જેવું નહીં. એ સોનું કેવું હતું, એ સોનું આપણે નહોતા ઈચ્છતા, આપણે તો પૂર્ણ શુદ્ધ સોનું ઈચ્છતા હતા. એટલે પ્રયોજનવાન શું છે, તો કે પૂર્ણપણે શુદ્ધિની પ્રાપ્તિ થાય એ પ્રયોજનવાન છે. પણ એ છતાંય જે અધુરાસ જે છે એ સમયમાં એ સ્થિતિને જાણવી જોઈએ, પણ એ લઈ ન લેવાય. એ અધૂરું શુદ્ધ થયેલું જે છે એવું સોનું આપણે લઈ નથી લેતા, એ સંબંધીની એ 12મી ગાથામાં વાત કરવામાં આવી. એટલે એમાંથી મુખ્ય સાર એટલો નીકળે કે વ્યવહાર નહીં છે તે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો પ્રયોજનવાન નથી, આદરેલો કે ઉપાદેય નથી, શુદ્ધ નિશ્ચય નહીં છે તે જ આદરણીય છે એ જ ઉપાદેય છે એ વાત પછી એમાં લેવામાં આવી. એટલે 11મી ગાથામાં જે મૂળભૂત વાત, જે જૈન દર્શનનો પ્રાણ સમાન જે વાત કહેવામાં આવી, જે કાદવનું આપણે ઉદાહરણ લઈને ગઈ વખતે વાત સમજાતા કે કાદવ વાળું પાણી એને ફટકડીથી શુદ્ધ કરવામાં આવે એ ઉદાહરણ લઈને જે વાત સમજાતા, એના પછી 12મી ગાથામાં આ વાત થઈ અને એ પછીથી શ્લોક લીધા છે. એટલે સમયસાર કળશ, એ કળશ જે છે તે અમૃતચંદ્રાચાર્ય ભગવાને લખેલા છે. એમાં ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો એ રીતે કળશ આવે છે. તો ચોથા પાંચમા કળશ પછીથી આ જે છઠ્ઠો કળશ છે એની વાત અહીંયા લેવામાં આવી છે. પણ આપણને અનુસંધાન જળવાઈ રહે એટલા માટે સહેજ વાત આપણે ચોથા કળશની કરીએ અને પછીથી આપણે પાંચમાની એક બે લીટીમાં વાત કરીને પછી છઠ્ઠા કળશ ઉપર જઈએ. તો આપણે સમયસાર ખોલીએ અને સમયસારમાંથી એ વાત કરીએ. સમયસાર જો હોય તમારી પાસે તો પુસ્તકની અંદર પાનું 29 છે, પુસ્તકની અંદર પાનું 29 છે અને કોમ્પ્યુટરમાં પેજ નંબર 63 સમયસાર. હવે અહીંયા સમયસારની અંદર જે વાત છે એ આ છઠ્ઠો શ્લોક અહીંયા લીધો છે એની વાત અહીંયા કરી છે. પણ છઠ્ઠા શ્લોકની પહેલા પાંચમો છે અને ચોથો છે, તો સહેજ આપણે ચોથા તરફ નજર કરી લઈએ. એ અગત્યનો છે કે ચોથા દ્વારા જે વાત કરવી છે એ ચોથાના શ્લોકના ભાવાર્થમાં જે વાત મૂકી છે એ વાત વાંચીએ અને પછી આગળ વધીએ. તો એ ચોથો શ્લોક છે એનું પાનું છે 28મું પાનું છે અને ગો ટુ પેજ નંબર 62. એમાં કળશ ચોથો સમયસાર એના ભાવાર્થમાં કહ્યું છે કે જીન વચન, જીન વાણી સ્યાદવાદ રૂપ છે. સ્યાદવાદ આપણને હવે ખબર છે, અનેકાંત અને સ્યાદવાદ. અનેકાંતનું જે સ્વરૂપ જયારે કહેવામાં આવે ત્યારે આપણે એને સ્યાદવાદ કહીએ. સ્યાદવાદ એટલે કથનચિત કોઈ પ્રકારે કોઈ અપેક્ષાથી આમ છે. સ્યાદવાદમાં શું છે કે એક વસ્તુને જુદી જુદી અપેક્ષાએ જોવામાં આવે તો કોઈ અપેક્ષાએ એમ એ વસ્તુ આ રીતે છે એવું કહેવું હોય ત્યારે એને સ્યાદવાદ કહેવામાં આવે. અને આવું કથનમાં લેવામાં આવે કેમ કે જૈન દર્શનનું સ્વરૂપ અનેકાંતમય છે, એટલે કે એને નયથી જોવામાં આવે, એ જ્ઞાનના જુદા જુદા અંશને લઈને જોવામાં આવે અને બધા જ અંશો ભેગા કરીએ ત્યારે પૂર્ણ જ્ઞાન બને છે. પણ કોઈ એક અંશ નયથી જોવામાં આવે ત્યારે એ જુદું છે અને બે વિરોધાભાસીને પણ હોય એમાં. પણ એને એમ કહીને કહેવામાં આવે કે કોઈ અપેક્ષાએ આમ છે અને બીજી કોઈ અપેક્ષાએ આમ પણ છે તો પછી એમાં કંઈ ખોટું નથી રહેતું અને પૂર્ણ જ્ઞાન થાય છે, એ પ્રમાણ જ્ઞાન હોય છે. અને એ વસ્તુને જ્યારે કહેવામાં આવે, કથનથી વાત કરવામાં આવે અથવા લખવામાં આવતી હોય ત્યારે આપણે એને સ્યાદવાદ, કોઈ અપેક્ષાએ એમ કહીએ છીએ. જેમ કે એક વ્યક્તિ છે, સુરેશભાઈ છે, તો સુરેશભાઈ એ એમના પુત્ર છે, એના એ પિતા છે અને સુરેશભાઈના પિતાના એ પુત્ર છે. એટલે એકની એક વ્યક્તિ પિતા પણ છે અને એકની એક વ્યક્તિ પુત્ર પણ છે. પણ અપેક્ષા શું છે તો કે એમના પુત્રની અપેક્ષાએ સુરેશભાઈ એ પિતા છે, જ્યારે એમના પિતાની અપેક્ષાએ એ પુત્ર છે. બંને કથન વિરોધાભાસી લાગે કે સુરેશભાઈ પિતા છે કે પુત્ર છે, પણ ના, વિરોધ નથી આવતો. અપેક્ષા આગળ મૂકીએ છીએ એટલે એ અપેક્ષા મૂકવાથી એમાં એ અનેકાંતનું સ્વરૂપ દેખાય છે કે હા, સુરેશભાઈ અનેકપણે છે, એમની પત્નીને માટે એ પતિ પણ છે અને એમની જોબના પ્રમાણે એમનું બીજું કોઈ ટાઇટલ છે. એટલે સુરેશભાઈની ઓળખાણ, પૂરેપૂરી ઓળખાણ તો ત્યારે જ થાય કે જુદા જુદા વ્યક્તિની અપેક્ષા એ શું છે તો પૂરી ઓળખાણ થાય. એ રીતે જૈન દર્શનમાં જે સ્વરૂપ આપણે સમજીએ છીએ ત્યાં અનેક રીતે સ્વરૂપ સમજીએ છીએ, અનેક નયથી જોઈએ છીએ. એટલે એ કથનીમાં જયારે આવે, કહેવામાં આવે ત્યારે એને સ્યાદવાદ રૂપ કહેવામાં આવે છે. એટલે અહીંયા કહ્યું કે જીન વચન, જીન વાણી એ સ્યાદવાદ રૂપ છે. જ્યાં બે નયોને વિષયનો વિરોધ છે, બે નય સાવ વિરોધાભાસી હોય તો પણ એ જીન વાણીમાં કહી શકાય છે. કેમ કે એક નયથી આમ છે ત્યારે એની સાથે કોઈ અપેક્ષા લાગુ પડે છે અને બીજા નયથી એના કરતા વિરુદ્ધ વાત કહેવી હોય તો પણ કહી શકાય છે, ત્યારે એની આગળ આપણે કહીએ છીએ કે કોઈ અપેક્ષાએ આમ પણ છે. એટલે એને સ્યાદવાદથી કહેવામાં આવે તો પૂરેપૂરું જ્ઞાન થાય છે, એટલે કે એ પ્રમાણ જ્ઞાન બને છે અને એ જૈન દર્શનની વિશેષતા છે. એ વાત અહીંયા કહી કે જીન વચન, જીન વાણી સ્યાદવાદ રૂપ છે. જ્યાં બે નયોને વિષયનો વિરોધ છે, જેમ કે સતરૂપ હોય તે અસતરૂપ ન હોય, એક હોય તે અનેક ન હોય, નિત્ય હોય તે અનિત્ય ન હોય, ભેદરૂપ હોય તે અભેદરૂપ ન હોય, શુદ્ધ હોય તે અશુદ્ધ ન હોય, આ રીતે ઇત્યાદિ નયોના વિષયોમાં વિરોધ છે. આ એક્ઝામ્પલ આપીને આપણને સમજાવે છે. ત્યાં જીન વચન આગળ શું શબ્દ મૂકે છે, કથંચિત વિવક્ષાથી, એટલે કોઈ અપેક્ષાથી એમ આગળ મૂકી અને પછી જયારે કહે છે તો બંનેને સાથે કહેવાય છે, વિરોધાભાસી વસ્તુને પણ સાથે કહી શકાય છે, સમજાવી શકાય છે. એટલે જીન વચન કથંચિત વિવક્ષાથી સત અસતરૂપ, એક અનેકરૂપ, નિત્ય અનિત્યરૂપ, ભેદ અભેદરૂપ, શુદ્ધ અશુદ્ધરૂપ, જે રીતે વિદ્યમાન વસ્તુ છે તે રીતે કહીને વિરોધ મટાડી દે છે, જૂઠી કલ્પના કરતું નથી. તે જીન વચન દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક એમ બે નયમાં પ્રયોજનવશ શુદ્ધ દ્રવ્યાર્થિક નયને મુખ્ય કરીને તેને નિશ્ચય કહે છે. બે રીતે છે, દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક રીતે છે. જુદી જુદી રીતે વચનને કહેવામાં આવે પણ મુખ્ય વાત લઈને કહ્યું છે, એમાં પ્રયોજનભૂત વાત જે છે તો શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી, એ શુદ્ધ દ્રવ્યાર્થિક નયને મુખ્ય કરીને જે કહેવામાં આવે છે, એટલે કે નિશ્ચય નયથી જે કહેવામાં આવે છે એ, અને બીજું અશુદ્ધ દ્રવ્યાર્થિક રૂપ એટલે કે પર્યાર્થિક નયને ગૌણ કરીને એને જે કહેવામાં આવે છે એ બધો વ્યવહાર છે. એટલે નિશ્ચયને મુખ્ય કરીને અને વ્યવહારને ગૌણ કરીને કહેવામાં આવે છે. કેમ કે એમાં આપણું પ્રયોજન સધાય છે. બંને નય છે, બંને અપેક્ષાથી જયારે વિચાર કરીએ, ક્યારેક કોઈક વખત પર્યાર્થિક નયને મુખ્ય કરીને એને સમજવા માટે પણ આપણે વિચાર કરી શકીએ છીએ, પણ પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે ત્યારે સાધકને એને માટે પ્રયોજનભૂત વાત શું છે, એનું તાત્પર્ય શું છે, એને ઉપયોગી શું થશે એ જયારે એને સમજવું છે ત્યારે એ નિશ્ચય નય છે એને મુખ્ય કરવામાં આવે અને પર્યાર્થિક નય કે જે વ્યવહાર નય છે એને ગૌણ કરવામાં આવે, અથવા તો કેટલીક વખત એમ કહેવામાં આવે કે છે નહીં એમ પણ કહેવામાં આવે. એટલે અભૂતાર્થ જે છે એ અભૂતાર્થને નથી, જૂઠો છે ખોટો છે એમ કરીને એને કાઢી નાખવામાં આવ્યો હોય, પણ નથી એમ નથી, છે તો ખરો જ. જયારે ભૂતાર્થ છે તે નિશ્ચય નય છે, સત્યાર્થ છે, કેમ કે પ્રયોજન સાધવું છે એટલા માટે એને મુખ્ય કરીને એમ કહેવામાં આવે છે. આવા જીન વચનમાં જે પુરુષ રમણ કરે છે તે આ શુદ્ધ આત્માને યથાર્થ પામે છે. એટલે કે નિશ્ચય નયને મુખ્ય કરીને અને પર્યાર્થિક નય અથવા તો અશુદ્ધ દ્રવ્યાર્થિક નય એને ગૌણ કરીને જે એનો અભ્યાસ કરે છે એવા પુરુષ જે છે તે નિશ્ચયથી નક્કીપણે એ શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. અન્ય સર્વથા એકાંતી સાંખ્યા આદિ એ આત્માને પામતા નથી. એટલે બીજા મત, સાંખ્ય મત છે, વેદાંત મત છે, એવા ઘણા બીજા મત એટલે કે બીજા ધર્મ જે છે હિન્દુ દર્શન, એ બધા આત્માને પ્રાપ્ત કરી શકતા નથી. કારણ કે ત્યાં શું છે કે એ લોકો એકાંતે એક જ નયથી વાત કરે છે, એટલે અનેક નયથી વસ્તુનું સ્વરૂપ સમજતા નથી. કારણ કે વસ્તુ સર્વથા એકાંત પક્ષનો વિષય નથી તો પણ તેઓ એક જ ધર્મને ગ્રહણ કરી વસ્તુની અસત્ય કલ્પના કરે છે અને એ અસત્યાર્થ છે, એટલે બાધા સહિત છે, મિથ્યા દ્રષ્ટિ પણ આવે છે. તમે એક જ રીતે વસ્તુને લેવા માંગો, સુરેશભાઈ પિતા છે એમ જ પકડી રાખશો તો ખોટું પડશે. એમના પુત્રની અપેક્ષાએ જ પિતા છે, અને તમે સુરેશભાઈને એકાંતે પિતા કહી દો કે સુરેશભાઈ એટલે પિતા તો ખોટું પડશે. એમની પત્નીની અપેક્ષાએ પતિ છે એ પણ ખોટું પડશે. એમના પિતાની અપેક્ષાએ પુત્ર છે એ પણ ખોટું પડશે. એમના ભત્રીજાની અપેક્ષાએ કાકા છે એ પણ ખોટું પડશે. એટલે બધી ઘણી રીતે એમાં ભૂલ આવશે, એટલે અસત્ય કથની આવશે. અને આને લઈને બીજા ધર્મની અંદર જ્યારે અનેકાંતનું સ્વરૂપ નથી, અનેકાંતથી વસ્તુ સમજાવવામાં નથી આવતી, એટલે ખૂબ મોટા વિરોધાભાસ ઉત્પન્ન થાય છે જે જૈન દર્શનમાં નથી. હવે આ વાત જે છે એટલી મગજમાં રાખવી જોઈએ, એટલા માટે આપણે ચોથો આ જે શ્લોક હતો એ ચોથા શ્લોકનો ભાવાર્થ આપણે અહીંયા સમજ્યા છીએ. અને અહીંયા પછી એ વાત આગળ કહે છે કે 12 ગાથા કહ્યા પછીથી આ બધા કળશ કહેવામાં આવ્યા છે. તો એ કળશમાં પાંચમો છે કળશ, પછી છઠ્ઠો છે, આપણે જે કરવાનું છે છઠ્ઠા કળશથી શરૂ કરીને સળંગ, પછી તેરમી ચૌદમી ગાથા પંદરમી ગાથા સુધી એ બધું જ કરવાનું છે. એટલે આપણે પાંચમા કળશને જરાક સહેજ સમજી લઈએ કે પાંચમા કળશમાં શું વાત કરી છે. તો પાંચમા કળશનો ભાવાર્થ એક એટલો જ છે કે શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા અને એનું આચરણ થયા બાદ અશુદ્ધ ન કોઈ રીતે એ પ્રયોજનકારી નથી, કોઈ રીતે ઉપયોગી નથી. શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન અને એવી જ શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા અને એવું જ શુદ્ધ આચરણ એ થયા પછીથી, એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર જેને વર્તે છે એને માટે પછી અશુદ્ધ નય જે છે એ કોઈ રીતે ઉપયોગી નથી, પ્રયોજનકારી નથી, એ કોઈ રીતે એને લાભ કરતા નથી. એ વાત પાંચમા શ્લોકની અંદર મૂળ કહેવામાં આવી. અને હવે છઠ્ઠો શ્લોક કહે છે, એ છઠ્ઠા શ્લોકથી અહીંયા વાત મૂકી છે અને આપણને અભ્યાસ માટે છઠ્ઠો શ્લોક મૂક્યો છે. તો છઠ્ઠા શ્લોકને આપણે લઈએ. છઠ્ઠા શ્લોકની અંદર શું કહ્યું છે અહીંયા, જો સમયસાર હોય તમારી પાસે તો એ સમયસાર જ તમે સાથે રાખો, એ ઉપયોગી થશે. સમયસારનું પાનું 63, એટલે કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 63. ન હોય તો એકાદ બે મિનિટમાં ડાઉનલોડ થઈ શકશે આત્મધર્મ.com અથવા તો તત્વધારા.com ઉપરથી સહેલાઈથી મળી જશે. ગુજરાતીમાં સમયસાર ત્યાં ઉપલબ્ધ છે એટલે તરત જ ડાઉનલોડ કરીને પેજ ખોલી શકાશે 63. અને પુસ્તક હોય તો પુસ્તકમાં પાનું 29. તો છઠ્ઠા શ્લોકની વાત અહીંયા છે. એ છઠ્ઠા શ્લોકની અંદર વાત એમ કહેવામાં આવી છે કે આ આત્માને અન્ય દ્રવ્યોથી જુદો દેખવો. શ્લોકનો અર્થ ચાલે છે છઠ્ઠા શ્લોકનો, છઠ્ઠા કળશનો, કે આ આત્માને અન્ય દ્રવ્યોથી જુદો દેખવો. દેખવો એટલે શ્રદ્ધવો, દેખવો એટલે શ્રદ્ધવો અને વિશેષતાથી જાણવો એટલે એનું જ્ઞાન કરવું. એટલે પહેલા જે અવલોકન કહીએ છીએ એ દેખવું થયું. કોઈ પણ વસ્તુનું આપણે જયારે જ્ઞાન કરીએ છીએ તો પહેલા સામાન્યપણે છે અને પછી વિશેષતાથી છે. એટલે પહેલા દેખવું કહેવાય અને દેખવું કહીએ છીએ એટલે એમાં શ્રદ્ધા આવી જાય છે કે એ રીતે જ માનવો, એ રીતે શ્રદ્ધવો. તો આ આત્માને અન્ય દ્રવ્યોથી જુદો દેખવો એવો શ્રદ્ધવો, તે જ નિયમથી સમ્યક દર્શન છે. એને જ સમ્યક દર્શન કહેવાય, સાચું દર્શન એને જ કહેવાય. જો તમને આત્મા બધા દ્રવ્યોમાં જુદો ન દેખાય તો તમને સાચું દર્શન થયું નથી. બીજા દ્રવ્યોથી એ જુદો જ દેખાવો જોઈએ, એવો જ પ્રતિભાસ થવો જોઈએ, તો જ એ સમ્યક દર્શન છે. અને કહે છે કે કેવો છે આત્મા, તો કે પોતાના ગુણ પર્યાયોમાં વ્યાપનારો છે. પહેલું લક્ષણ, એ આત્મા માત્ર પોતાના જ ગુણોમાં અને પોતાની જ પર્યાયોમાં વ્યાપે છે. એટલે કે આત્મદ્રવ્ય, જીવ દ્રવ્ય કેવું છે એ બીજા દ્રવ્ય સુધી પહોંચતું નથી, બીજા દ્રવ્યની ક્રિયા કરતું નથી, અથવા તો બીજું દ્રવ્ય એનામાં આવતું નથી. એ પોતાના જેટલા ગુણ છે એ ગુણ સુધી પહોંચે છે અથવા તો એના ગુણો એના સુધી પહોંચે છે, એને પ્રાપ્ત કરે છે. અને એ ગુણોની બધી જ પર્યાયો એના સુધી જ રહે છે, એ બહાર ક્યાંય જતી નથી અથવા તો બીજી કોઈ પર્યાય અહીંયા કોઈ પર્યાયને કરતી નથી કે બદલતી નથી. એટલે સ્વતંત્ર છે પણ છતાંય એ પોતાના ગુણો સુધી પહોંચે છે અને પોતાની પર્યાયો સુધી પહોંચે છે. એટલે એ પોતાના ગુણ અને પર્યાયોમાં વ્યાપનારો છે. આત્મા બીજે ક્યાંય આગળ જાય નહીં, પોતાથી આગળ એ બીજે ક્યાંય જાય નહીં ને બીજે કંઈ કરતો નથી. પણ આ જીવને અનાદિથી એવી ભ્રાંતિ થઈ ગઈ છે કે બીજા પરદ્રવ્યનું એ કંઈક કરે છે. આ ભ્રાંતિ કાઢવાની છે. એટલે અહીંયા આપણને સમજાવે છે કે પોતાના ગુણ પર્યાયોમાં વ્યાપનારો છે, બીજાના ગુણ પર્યાયમાં એ જતો નથી ને બીજાનું કંઈ કરતો નથી. એના મનમાં ભલે મિથ્યાદ્રષ્ટિપણાને કારણે ગમે તે વાત ચાલતી હોય પણ સત્ય તો સત્ય જ રહેવાનું છે. એ મિથ્યાદ્રષ્ટિ છે ત્યારે પણ એવું જ સ્વરૂપ છે, એ બીજે વ્યાપતો નથી. અને સમ્યક દ્રષ્ટિ થાય ત્યારે પણ એવું જ સ્વરૂપ છે કે એ બીજે ક્યાંય વ્યાપતો નથી. એ માને કે ન માને એ વાત જુદી છે. મિથ્યાદ્રષ્ટિ છે, અજ્ઞાની છે એટલે નથી માનતો. ન માને એથી કંઈ સત્ય બદલાઈ જવાનું નથી. એ એમ માનતો હોય કે હું આ બધું કરું છું, હું ઘર ચલાવું છું, હું જોબ કરું છું, હું કાર ચલાવું છું, હું બધું કરીને બેઠો છે, એ જગ્યાએ હું નથી. એ જે તે વસ્તુ છે એ એની જ ક્રિયા થઈ રહી છે, એ તો માત્ર ભાવ કરે છે. એમ કે એ વસ્તુ જુદી છે, પર છે, એનાથી ભિન્ન છે અને એમાં એ વ્યાપતો નથી, તો એમાં કોઈ ક્રિયા કરી શકતો નથી. બીજી વાત કે જે વસ્તુના કાર્યો એ કરે છે એવો કરતા ભાવ રાખીને બેઠો છે ત્યારે પણ પેલી વસ્તુ જે પોતાનું કાર્ય કરી રહી છે, હવે એક વસ્તુની અંદર કાર્ય થઈ રહ્યું છે તો એના બે કરતા હોઈ શકે નહીં. બે કરતા થાય તો વસ્તુનું કાર્ય કઈ બરાબર થઈ શકે નહીં. કઈ રીતે કાર્ય થાય? તમે એક જ રોટલીને બે જણા એક સાથે કઈ રીતે વણો? ન વણી શકાય. એ જે રીતે થતું હોય એ રીતે થાય. એટલે અહીંયા એમ કહેવું છે કે જે પેલું દ્રવ્ય છે એ પોતે જ પોતાનું કાર્ય કરે છે ત્યારે આ જીવ ત્યાં કાર્ય કરવાનો જે ઉપચાર કરે છે કે હું કાર્ય કરું છું એ શક્ય નથી, એ થઈ શકતું નથી. અને એવું જો થાય તો પછી પેલા દ્રવ્યનું સ્વરૂપ બદલાઈ જાય, અને એનું સ્વરૂપ બદલાઈ જાય તો કોઈ પણ દ્રવ્યનું સ્વરૂપ બદલાઈ જાય, અને તો પછી આ જગતનું સ્વરૂપ બદલાઈ જાય. આ જગતનું સ્વરૂપ આવું રહી શકે નહીં. આ રીતે જીવો સ્વતંત્ર છે બધા, એ સ્વતંત્રતા રહી શકે નહીં. આ રીતે બધા જ પદાર્થો સ્વતંત્ર છે એ સ્વતંત્રતા રહી શકે નહીં. એટલે અહીંયા એમ કહ્યું કે આત્મા કેવો છે, તો પહેલી જ વાત કરી દીધી કે પોતાના ગુણ પર્યાયોમાં વ્યાપનારો છે, બીજાનામાં નહીં. પછી પાછું કહે છે આગળ કે વળી કેવો છે, તો કે શુદ્ધ નયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. શુદ્ધ નયથી એ એકપણે જ છે, પોતાપણે જ છે, બીજી રીતે કોઈ રીતે છે જ નહીં. એટલે પર્યાયપણે નથી, એકપણે એટલે શુદ્ધ નયથી પોતે શુદ્ધ સ્વરૂપ આત્મા જ છે, એ સિવાય બીજું કંઈ નથી. એટલે કે એ મનુષ્ય પણ નથી, એ તિર્યંચ પણ નથી, એ દેવ પણ નથી, એ નારકી પણ નથી, એકેન્દ્રિય નથી, કંઈ નથી. એ શુદ્ધ નયથી જોવા જઈએ તો એની કોઈ પર્યાય નથી. આપણે શરીરની વાત નથી ચાલતી, પર્યાયની વાત છે. પર્યાય જેવી હોય એવું શરીર મળે, એટલે અત્યારે મનુષ્યની પર્યાય છે આપણી, તો આપણને મનુષ્યનું શરીર મળ્યું છે. તો એવી આ જીવની મનુષ્યની પર્યાય એમ કહીએ તો એ પણ વાત બરાબર નથી, એમ અહીંયા સમજાવે છે કે શુદ્ધ નહીંથી તો એ એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. એ ત્રિકાળી ત્રણેય કાળ એક રૂપે રહેનાર એવો ભગવાન આત્મા જ છે, એની પર્યાય મનુષ્યની પણ નથી કે દેવની પણ નથી. વળી કેવો છે, હજી આગળ પાછું વર્ણન મૂક્યું છે, તો કે પૂર્ણ જ્ઞાન ઘન છે. એ જ્ઞાન સ્વરૂપ જ છે, આત્મા પોતે ચૈતન્યમય છે, અને ચૈતન્યપણું એટલે દર્શન અને જ્ઞાન. એ પોતે જાણવા દેખવા વાળો છે, દેખવું એટલે દર્શન અને જાણવું, વિશેષતાથી જાણવું એટલે જ્ઞાન. એટલે એ જ્ઞાન સ્વરૂપ જ છે, એ દરેક સમયે એ જ્ઞાન કરનારો છે, એનો સ્વભાવ જ એ છે, એનો મૂળભૂત સ્વભાવ એ જ્ઞાન છે. એ ચૈતન્યપણું છે, એવું ચૈતન્યપણું બીજા કોઈ દ્રવ્યમાં નથી. છ દ્રવ્યમાંથી માત્ર જીવમાં જ ચૈતન્યપણું છે. એટલે અહીંયા એ વાત લેવામાં આવી કે પૂર્ણપણે પૂર્ણ જ્ઞાન ઘન છે. અને ચૈતન્યપણાની અંદર જ્ઞાનની વાત લીધી, તો જ્ઞાન કેવું છે કે પૂર્ણ છે. પૂર્ણ છે એટલે કે સિદ્ધનું જેવું જ્ઞાન છે એવું આત્માનું જ્ઞાન, એ જ એના જેવું જ, કે જે જગતના બધા જ પદાર્થોને અને બધા જ પદાર્થોની બધી જ પર્યાયોને, ત્રણેય કાળની પર્યાયોને એક સમયમાં જાણે એવું જ્ઞાન આત્મામાં છે. એનો ઉઘાડ નથી એ વાત જુદી છે, પણ એ પોતે તો એ સ્વરૂપે જ છે. એટલે પૂર્ણ જ્ઞાન ઘન છે. વળી જેટલું સમ્યક દર્શન છે તેટલો જ આ આત્મા છે. એમાં શું કહેવું છે કે જે પહેલા સમ્યક દર્શનની વાત કહી એ પ્રમાણે કે જેવું દર્શન કર્યું, પ્રતિભાસ જેટલો થયો, જેટલું સમ્યક દર્શન એટલે જેટલો આત્માનો પ્રતિભાસ છે એટલો જ એ આત્મા છે. એ સિવાય નહીં, એ સિવાય બીજો કોઈ આત્મા છે જ નહીં. આ આત્મા આપણે જયારે કહીએ ત્યારે આત્માને પકડવાનો પ્રયત્ન કરીએ છીએ, તો આપણે જુદી જુદી રીતે પ્રયત્ન કરીએ છીએ, અને પછી આપણને અત્યારે હું એમ કહીએ છીએ કહેતા આપણને આત્મા પકડાય છે, અથવા આ જાણનારો છે તે આત્મા છે એ રીતે આપણે અત્યારે આત્માને પકડીએ છીએ. પણ એનો અનુભવ કરીએ છીએ એટલે કે એનો પ્રતિભાસ થાય છે, એનું દર્શન થાય છે, તો જે સ્વરૂપ આત્માનું દેખાય છે એટલો જ આત્મા, પછી બીજી વધારે કોઈ વાત નહીં. એટલે અહીંયા કહ્યું કે જેટલું સમ્યક દર્શન છે તેટલો જ આ આત્મા છે. જુદી રીતે વાત કહી આપ. તેથી આચાર્ય પ્રાર્થના કરે છે કે આ નવતત્વની પરિપાટીને છોડી આ આત્મા એક જ અમને પ્રાપ્ત હો. નવતત્વની જે શ્રદ્ધા છે એ તો ભેદરૂપ શ્રદ્ધા છે. નવતત્વમાં પહેલા આપણે જીવ કહીએ છીએ, પછી અજીવ કહીએ છીએ, અને પછી જે ઉદગળ છે એના સંયોગને લીધે જે એની દશા થાય છે, અથવા તો અજીવને લીધે થઈને જે એની દશા થાય છે એને લઈએ છીએ. એટલે કે એને આશ્રવ લઈએ છીએ, ભાવ આશ્રવ, પછી દ્રવ્ય આશ્રવ, પછી ભાવ કર્મ, દ્રવ્ય કર્મ. એટલે એમાં આપણે એ પુણ્ય અને પાપ એવા આશ્રવને લઈએ છીએ, અને એને લીધે થઈને જે બંધ પડે છે, કર્મનો બંધ પડે છે, એ બંધને લઈએ છીએ, અને બંધને પછી એના પછી આપણે સંવર, નિદ્રા અને મોક્ષ એ પ્રમાણે નવ તત્વની આપણે શ્રદ્ધા કરીએ છીએ. અત્યારે એ વાત નથી, પણ અહીંયા એમ કહેવું છે કે એ નવ તત્વની પરિપાટીને છોડીને અમને તો એક આત્મા જ પ્રાપ્ત થાવ એવી પ્રાર્થના કરી છે. કેમ એમ કહ્યું કે નવ તત્વની ભેદરૂપ શ્રદ્ધા છે તે તો વિકલ્પરૂપ છે, તે સમજવા માટેની શ્રદ્ધા છે. એ શ્રદ્ધા વિકલ્પરૂપ શ્રદ્ધા છે, એ શ્રદ્ધા દ્વારા આત્મા પ્રાપ્ત નહીં થાય. એ સમજવા માટે વિકલ્પરૂપ શ્રદ્ધા છે કે આ રીતે આ ધર્મનું સ્વરૂપ છે, જીવનો સંબંધ ઉદગળોને લઈને આ રીતે થાય છે, એ કર્મનું બંધન જે છે તે આ રીતે વર્તે છે અને એનાથી એ છૂટી શકે છે, અને છૂટવારૂપ અવસ્થાને મોક્ષ કહીએ છીએ. પણ એથી મોક્ષની પ્રાપ્તિ નથી, એ તો વિકલ્પ સહિતની ભેદ સહિતની શ્રદ્ધા છે. એટલે એવી ભેદ સહિતની શ્રદ્ધા જ્યાં સુધી વર્તે છે ત્યાં સુધી એ ભેદને લીધે આ જીવ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને પોતાના ધ્રુવ એવા આત્મદ્રવ્ય પર સ્થિર કરી શકતો નથી. એટલે એ નવ તત્વની પરિપાટીને છોડીને આ આત્મા એક જ અમને પ્રાપ્ત હો એવી ભાવના ભાવી છે. ભાવાર્થમાં સરસ રીતે સમજાવ્યું છે કે સર્વ સ્વાભાવિક તથા નૈમિતિક પોતાની અવસ્થારૂપ ગુણ પર્યાય ભેદોમાં વ્યાપનારો આ આત્મા શુદ્ધ નહીંથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો. એ વ્યાપે છે તો કઈ રીતે? તો કે પોતાના ગુણ અને પર્યાયોમાં વ્યાપનારો કયો. પણ એ ગુણ પર્યાયોમાં વ્યાપે છે ત્યારે એ અનેક અવસ્થા થાય છે એની, અને સ્વાભાવિક અને નૈમિતિક બંનેની અવસ્થાઓ લીધી છે, છતાં પણ શુદ્ધ નહીંથી તો એ એકપણે નિશ્ચિત કરવામાં આવ્યો. એટલે કે શુદ્ધ નહીંથી તો એ માત્ર જ્ઞાયક છે એમ અહીંયા કહ્યું છે. આવો આત્મા ગુણ પર્યાય ભેદોમાં વ્યાપનારો આત્મા છે, પણ જે શુદ્ધ નહીંથી તો કેવો છે? તો કે એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો, શુદ્ધ નહીંથી જ્ઞાયક માત્ર એક આકાર દેખાડવામાં આવ્યો. તેને સર્વ અન્ય દ્રવ્યો અને અન્ય દ્રવ્યોના ભાવોથી ન્યારો, એટલે કે જુદો દેખવો અને એવો જુદો શ્રદ્ધવો, એવા આત્માને, એ એકરૂપ આત્મા જે કહ્યો એને બીજા બધા દ્રવ્યો અને બીજા ભાવોથી જુદો દેખવો, જુદો શ્રદ્ધવો, તે નિયમથી સમ્યક દર્શન છે. એવી શ્રદ્ધા થાય અનુભવ દ્વારા તો જ એ સમ્યક દર્શન કહેવાય. વ્યવહાર નહીંથી આત્માને અનેક ભેદરૂપ કહી અને સમ્યક દર્શનને અનેક ભેદરૂપ કહે છે. એટલે જે નવતત્વની શ્રદ્ધા કહીએ છીએ, નવતત્વ દ્વારા જે આત્માનું સ્વરૂપની વાત કરીએ કે છ દ્રવ્યની વાત કરીએ અને એમાં જીવ દ્રવ્યની બધી વાત કરીએ, એ બધી વાત તો બરાબર છે, એવું જ સ્વરૂપ છે. પણ એ બધી શ્રદ્ધા બધી કેવી છે? તો કે એ ભેદરૂપ શ્રદ્ધા છે, એ સમજવા માટે છે. એક પછી એક કહેવામાં આવે છે એટલે આખો વ્યવહાર નહીં છે. અને પ્રાપ્ત શું કરવું છે? એને પોતાનું નિર્મળ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે. તો એ બધી શ્રદ્ધા ભેદરૂપ શ્રદ્ધા છે. એ શ્રદ્ધા તરફ દ્રષ્ટિ કરતા દોષ આવે છે, વ્યભિચાર મૂક્યો છે અહીંયા શબ્દ, કે ભેદરૂપ કહે છે ત્યાં વ્યભિચાર દોષ આવે છે, નિયમ રહેતો નથી. નિયમ શું હતો? કે એ એકરૂપ છે, એ એકરૂપતાનો નિયમ જે છે એ રહેતો નથી. એટલે શુદ્ધ નિર્મળ સ્વભાવે તો એ એકરૂપે જ છે, એનું બીજું કંઈ છે જ નહીં, એને કોઈ પર્યાય છે નહીં, એનામાં કોઈ ભેદ પડતા નથી, એ અખંડ છે. ગુણ છે એનામાં બધા, અનેક અનંત ગુણ છે, પણ અનંત ગુણ જે છે તે એક સાથે અખંડપણે રહેલા છે. આત્માનું સ્વરૂપ અખંડ છે, ભેદરૂપ છે નહીં. એના પ્રદેશ કહીએ છીએ તો કે એ પ્રદેશો જુદા જુદા છે એમ નથી, એ તો માપ પ્રમાણે પરિમાણ દર્શાવવા માટે આપણે અસંખ્ય પ્રદેશી એમ કહીએ, પણ અખંડ એક છે એટલે એ જે એક રૂપ છે એને ભેદ કરીને કહેવું એટલે દોષ આવે, અને એવો દોષ આવે એટલે નિયમ રહેતો નથી. નિયમ રહેતો નથી એટલે શું થાય છે કે જેની પ્રાપ્તિ કરવી છે એ થઈ શકતી નથી. શુદ્ધ નયની હદે પહોંચતા એ વ્યભિચાર રહેતો નથી, તેથી નિયમરૂપ છે. કેવો છે શુદ્ધ નયનો વિષય? ભૂત આત્મા. એટલે શુદ્ધ નયની હદે પહોંચીએ ત્યારે એમાં કોઈ વ્યભિચાર હોઈ શકે જ નહીં. એટલે એક રૂપ જે સ્વીકાર્યો એવો જ હોય, અને એ શુદ્ધ નયનો જે વિષયભૂત જે આત્મા છે તે જ આત્મા આશ્રય કરવા જેવો છે. પણ અશુદ્ધ નયનો વિષયભૂત જે આત્મા છે એટલે કે જે પર્યાય રૂપે આપણે જે આત્માને જોઈએ છીએ કે મનુષ્ય, નારકી, દેવ, આ બધું જે કંઈ જોઈએ છીએ, અથવા તો વિકારી ભાવ કરતો કે શુભ ભાવ કરતો આત્મા કે શુભ ભાવ કરતો આત્મા કે જે કંઈ બોલીએ કે પૂજા કરતો આત્મા કે દર્શન કરતો આત્મા કે એ બધા જ આત્મા જે છે એ બધું જે છે એ શુદ્ધ નિર્મળ સ્વરૂપને દર્શાવનારું નથી, એટલે એ આદરણીય નથી. એટલે નિયમરૂપ તો શું છે કે એકપણે શુદ્ધ નયનો વિષય જે છે એવો આત્મા, એ આત્મા શુદ્ધ નયના વિષયભૂત આત્મા કેવો છે? તો કે પૂર્ણ જ્ઞાનઘન છે, જ્ઞાનનો પિંડ છે, અને સર્વ લોકાલોકને જાણનાર જ્ઞાન સ્વરૂપ છે. એ માત્ર જ્ઞાયક છે, જ્ઞાયક છે, જ્ઞાતા જ્ઞાતા જ્ઞાતા, અથવા તો કહીએ કે જ્ઞાતા દ્રષ્ટા જ છે, બીજું કંઈ નથી. અને એવા આત્માના શ્રદ્ધાનરૂપ, એવા આત્માની શ્રદ્ધા કરવી એનું નામ સમ્યક દર્શન, સાચું દર્શન, સાચી શ્રદ્ધા. તે કાંઈ જુદો પદાર્થ નથી. સમ્યક દર્શન જે છે એ એવા શુદ્ધ આત્માની શ્રદ્ધા, એટલે એ આત્માના જ પરિણામ છે. તેથી આત્મા જ છે, માટે સમ્યક દર્શન છે તે આત્મા જ છે, બીજું કંઈ નથી. આ રીતે છઠ્ઠા શ્લોકની અંદર, છઠ્ઠા કળશમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમ્યક દર્શન જે છે એને આત્મા કહ્યું. હવે આપણે પણ જરા તર્કથી વિચાર કરીએ તો પણ આપણને એમ લાગશે કે સમ્યક દર્શન એટલે એ શું છે? તો કે આત્માની શુદ્ધ પર્યાય છે, આત્માની શુદ્ધ પર્યાય છે. હવે એ શુદ્ધ પર્યાય આત્માની છે એટલે એ આત્મા છે, બરાબર છે? એ શુદ્ધ પર્યાય આત્માને પહોંચે છે. પહેલા જ કહ્યું કે આત્મા એના ગુણો અને પર્યાયોને પહોંચે છે, અને આત્માની પર્યાય છે એ આત્માને પહોંચે છે, આત્માને દર્શાવનારી છે. એટલે સમ્યક દર્શન છે તે શું છે? એ આત્મા છે, બીજું કંઈ નથી. સમ્યક દર્શનની હોય છે તો પર્યાય, અને એમાં એ પર્યાય જેટલો સમય રહે છે એટલો સમય આત્માનું દર્શન થાય છે, એનો પ્રતિભાસ થાય છે, અનુભૂતિ થાય છે, અવલોકન થાય છે, છે તો પર્યાય. પણ એમાં જે અનુભવાય છે એ પોતાનું સ્વરૂપ એવું છે એ અનુભવાય છે. એમાં ધ્રુવ કેવો છે, ધ્રુવ સંબંધીનું જ્ઞાન અનુભવાય છે. એ ધ્રુવ આવતો નથી, ધ્રુવ આવે તો પછી એ પર્યાય નાશ પામે, તો એની સાથે ધ્રુવનો પણ નાશ થાય, એટલે એમ નથી થતું. એ પર્યાય સમ્યક દર્શનની પર્યાયમાં ધ્રુવ સંબંધીનું જ્ઞાન આવે છે, આત્માનું વધુ અનેક અનંત ગુણોનું એનો અનુભવ આવે છે, એટલે એ જ આત્મા છે એમ અહીંયા કહ્યું. ઘણી જગ્યાએ ઘણી જુદી જુદી રીતે આત્માનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રવચન સારમાં જ્ઞાન એટલે આત્મા, આત્મા એટલે જ્ઞાન એવું પણ અપેક્ષાથી કહેવામાં આવ્યું છે. અહીંયા સમ્યક દર્શનને અહીંયા આત્મા કહ્યું. હજી આગળ વાત કરે છે કે અહીં એટલું વિશેષ જાણવું કે નય છે તે શ્રુત પ્રમાણનો અંશ છે. શ્રુત જ્ઞાનનો અંશ છે એટલું નહીં, પણ શ્રુત પ્રમાણનો, શ્રુત જ્ઞાન પ્રમાણ જ્ઞાન જે છે એનો અંશ છે નય. કોઈ પણ નય એટલે એક અપેક્ષાથી જાણવું એને આપણે નય કહીએ છીએ. જ્ઞાનનો અંશ એને આપણે નય કહીએ છીએ. જ્ઞાન કરવાની એક અપેક્ષા એને આપણે નય કહીએ છીએ. એક દ્રષ્ટિબિંદુ, એક પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જે જાણીએ એ એક નય થયો, અને બીજા પોઈન્ટ ઓફ વ્યૂ જાણીએ એ જ વસ્તુને તો બીજો નય થયો. હાથીને આગળથી જોઈએ તો આપણે સૂંઢ વાળો અને બે પગ આગળથી દેખાય એવો જાણીએ, એ એક દ્રષ્ટિકોણ છે, એક વ્યૂ છે. પાછળથી જોઈએ તો બે પગ જાડાને વચ્ચે પૂંછડું દેખાય છે એવો વ્યૂ છે. સાઈડમાંથી જોઈએ તો બીજા બે જાડા પગને સૂંઢનો ભાગ એ રીતે દેખાય છે એવો વ્યૂ છે. એટલે જુદા જુદા વ્યૂથી આપણે જોઈએ છીએ તો આપણને એ આખું સ્વરૂપ જણાય છે. એવી રીતે જુદા જુદા નયથી આપણે જાણીએ ત્યારે જ્ઞાન છે તે પ્રમાણ થાય છે. અને કયા જ્ઞાનની વાત છે, પ્રમાણ જ્ઞાન કયા? તો શ્રુત પ્રમાણ, મતીની વાત નથી કહી, શ્રુત પ્રમાણ લીધું છે. શ્રુત અને મતીમાં શું ફેર છે? તો મતી જ્ઞાન આપણે પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન એના દ્વારા કરીએ છીએ. જયારે શ્રુત છે તે એનો મિનિંગ છે, એનો ભાવ છે, એ આત્માનું જે જ્ઞાન છે એની પર્યાય છે, એ શ્રુત છે. એટલે શ્રુત પ્રમાણનો અંશ છે, એ નય છે. તેથી શુદ્ધ નય પણ જો શુદ્ધ નયથી જોવામાં આવે તો પણ એ પણ શું છે? એ શ્રુત પ્રમાણનો જ અંશ થયો. આપણે શુદ્ધ નયથી આત્માનું સ્વરૂપ હમણાં જાણ્યું ને, એટલા માટે અહીંયા એમ કહેવું છે કે શુદ્ધ નય છે એ શ્રુત પ્રમાણનો જ અંશ છે. અને શ્રુત પ્રમાણ છે, શ્રુત પ્રમાણ છે તે પરોક્ષ પ્રમાણ છે. પરોક્ષ પ્રમાણ કેમ કહ્યું જો એ સમજાવશે. કેવળી ભગવાનનું જાણવું પ્રત્યક્ષ છે, અને આપણે શ્રુત દ્વારા જે રીતે જાણીએ છીએ એમાં પ્રત્યક્ષપણું પણ છે અને પરોક્ષપણું પણ છે. જે અવલોકન થાય છે, આત્માનું દર્શન થાય છે, તે પ્રત્યક્ષ છે. પણ એના સંબંધીનું જે જ્ઞાન થાય છે, અનંત ગુણોની પર્યાયોનું જે જ્ઞાન થાય છે, એ પરોક્ષ છે. અનુભવ જે છે, પોતાનો પ્રતિભાસ છે, તે પ્રત્યક્ષ છે. એટલે એ શ્રુત પ્રમાણ છે તે પરોક્ષ પ્રમાણ છે. કારણ કે વસ્તુને સર્વજ્ઞના આગમના વચનથી જાણી છે. પહેલા એ જ્ઞાન કર્યું છે ને આગમ દ્વારા, અને પછી એવું અહીંયા અનુભવ કરે છે ત્યારે એને નક્કી થાય છે. એટલે અહીંયા એમ કહે છે કે વસ્તુને સર્વજ્ઞના આગમના વચનથી જાણી છે, તેથી આ શુદ્ધ નય સર્વ દ્રવ્યોથી જુદા આત્માના સર્વ પર્યાયોમાં વ્યાપ્ત. શુદ્ધ નયથી એ સર્વ દ્રવ્યોથી જુદા આત્માના સર્વ પર્યાયોમાં વ્યાપ્ત પૂર્ણ ચૈતન્ય કેવળ જ્ઞાનરૂપ સર્વ લોકાલોકને જાણનાર અસાધારણ ચૈતન્ય ધર્મને પરોક્ષ દેખાડે છે. એટલે કે કેવળ જ્ઞાનને પરોક્ષ દેખાડે છે. એ દર્શન જે છે, આપણે જયારે કહીએ છીએ સમ્યક દર્શન, તો સમ્યક દર્શન વખતે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન બંને હોય છે. એ ખરેખર તો કેવળ જ્ઞાનનો અંશ છે. કેવળ જ્ઞાનમાં પૂર્ણપણે પ્રત્યક્ષ આત્માના બધા જ પ્રદેશોથી ઇન્દ્રિય વિના પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. અહીંયા પૂરેપૂરું નથી એટલે એ અંશ છે. એટલે અહીંયા એ વાત કરી કે એ કેવળ જ્ઞાનનો અંશ છે. એ કેવળ જ્ઞાન રૂપ સર્વ લોકાલોકને જાણનાર અસાધારણ ચૈતન્ય ધર્મ, કેવળ જ્ઞાનને ચૈતન્યનો ધર્મ કર્યો. ચૈતન્યપણું એટલે જ્ઞાન અને દર્શન, અને એમાં જ્ઞાનની પૂર્ણતા લઈએ એટલે કેવળ જ્ઞાન, અને દર્શનની પૂર્ણતા એટલે કેવળ દર્શન. એવા ચૈતન્ય ધર્મને એ પરોક્ષ રીતે દેખાડનારો છે. કોણ? શુદ્ધ નય. આ શુદ્ધ નયની વાત ચાલે છે. શુદ્ધ નય એ ચૈતન્ય ધર્મને દેખાડનારો છે, પરોક્ષપણે દેખાડનારો છે. અને એ ચૈતન્ય ધર્મ કેવો છે? તો કે કેવળ જ્ઞાન ને કેવળ દર્શન રૂપ સર્વ લોકાલોકને જાણનારો છે. હવે આગળ કહે છે કે આ વ્યવહારી છદ્મસ્થ જીવ આગમને પ્રમાણ કરી શુદ્ધ નયે દર્શાવેલા પૂર્ણ આત્માનું શ્રદ્ધાન કરે, તે શ્રદ્ધાન નિશ્ચય સમ્યક દર્શન છે. જ્યાં સુધી કેવળ વ્યવહાર નયના વિષયભૂત જીવાદિક ભેદરૂપ તત્વનું જ શ્રદ્ધાન કરે રહે ત્યાં સુધી નિશ્ચયથી સમ્યક દર્શન નથી. એ આગમનો અભ્યાસ કરી અને જેવું સ્વરૂપ છે તેવું પોતે અનુભવ દ્વારા જાણે છે ત્યારે એ નિશ્ચય સમ્યક દર્શન છે. પણ માત્ર જ્યાં સુધી એ કેવળ વ્યવહાર નયના વિષયભૂત, એટલે શું છે બધા, કે આ જીવ છે ને આ જીવ છે ને આ એની પર્યાય છે ને મોક્ષની પર્યાય ને મોક્ષનો ઉપાય ને એ રીતે આખું બધું જાણે છે ત્યાં સુધી એ ભેદરૂપ જે શ્રદ્ધા છે એ તત્વની શ્રદ્ધા છે. પણ એ ભેદરૂપ શ્રદ્ધા છે એ નિશ્ચયથી સમ્યક દર્શન નથી. ખોટી શ્રદ્ધા છે એમ નથી કેવું, પણ એ નિશ્ચયથી સાચી શ્રદ્ધા નથી. નિશ્ચયથી શ્રદ્ધા તો ક્યારે થાય? કે જ્યારે એને આત્માનું દર્શન થાય ત્યારે. તેથી આચાર્ય કહે છે કે એ નવ તત્વોની સંતતિને પરિપાટીને છોડી, કેમ કે નવ તત્વોનો વિકલ્પ રૂપે વિચાર કર્યા જ કરશે, કર્યા જ કરશે, તો પછી આત્મામાં જશે ક્યારે? એટલે અહીંયા એમ કે છે કે નવ તત્વની તે શ્રદ્ધા કરી, એ વ્યવહાર શ્રદ્ધા છે, વ્યવહાર સંકિત છે, બધું બરાબર છે, પણ તારે જેમાં જવાનું છે ને નિશ્ચય સંકિત પ્રગટ કરવાનું છે એ વસ્તુ તદ્દન જુદી છે. તો હવે તું એ નવ તત્વોની સંતતિને સમેટી લે, ત્યાંથી હવે તું તારા ઉપયોગને અંતર તરફ લઈ જા. એટલે કે એ સંતતિને છોડીને શુદ્ધ નયનો વિષયભૂત એક આત્મા જ એને તું પ્રાપ્ત કર. એ પોતે પોતાના ભાવ વ્યક્ત કરીને કહે છે કે એ શુદ્ધ નયનો વિષયભૂત એક આત્મા જે અમને પ્રાપ્ત હો. એમાં આપણે પણ આપણી જાતને ભેગી લઈ લેવી કૃપા. આચાર્ય ભગવાનને પ્રાપ્ત હોય તો અમને પણ પ્રાપ્ત હો, આપણને બધાને પ્રાપ્ત થાય, આપણે પણ એ જ ભાવના ભાવીએ. બીજું કાંઈ ચાહતા નથી. આ વિતરાગ અવસ્થાની પ્રાર્થના છે, કોઈ નય પક્ષની નથી. જો સર્વથા નયોનો પક્ષપાત જ થયા કરે તો મિથ્યાત્વ જ છે. નયોમાં જ જો રમ્યા કરીશ તો પછી એ મિથ્યાત્વ થઈ જશે. એને બદલે તારે જે પ્રાપ્ત કરવાનું છે એ આ રીતે પ્રાપ્ત કરવાનું છે. આ ભાવ મૂક્યો છે એટલે તું હવે નયથી અભ્યાસ ભલે કર, પ્રમાણ જ્ઞાન શું છે બધું સમજ, પણ છેવટે તો એ નયોને છોડી અને તારે આત્મામાં જવાનું છે. હવે અહીંયા જરા પ્રશ્ન લઈને વાત કરી છે કે અહીં કોઈ પ્રશ્ન કરે કે આત્મા ચૈતન્ય છે એટલું જ અનુભવવામાં આવે. કેટલું? કે આત્મા ચૈતન્ય છે એટલું જ જો અનુભવવામાં આવે તો એટલી શ્રદ્ધા તે સમ્યક દર્શન છે કે નહીં? આત્મા ચૈતન્ય છે એટલું જ જો અનુભવવામાં આવે તો એટલી શ્રદ્ધા એ સમ્યક દર્શન કહેવાય કે નહીં? તો એનું સમાધાન આપ્યું છે કે ચૈતન્ય માત્ર તો નાસ્તિક સિવાય સર્વમતવાળાઓ આત્માને માને છે. નાસ્તિક મત, નાસ્તિક દર્શન, નાસ્તિક ધર્મ સિવાય બીજા બધા જ ધર્મ આસ્તિક દર્શન જેટલા છે એ બધા જ ધર્મો વાળા એ તો માને જ છે કે ચૈતન્ય છે. એવું તો માને જ છે, બધા જ માને છે. ચૈતન્ય માત્ર તો નાસ્તિક સિવાય બધા જ મતવાળા આસ્તિક દર્શન વાળા આત્માને માને છે કે આત્મા ચૈતન્ય છે. એટલે કે જો એટલી જ શ્રદ્ધાને સમ્યક દર્શન કહેવામાં આવે તો પછી સૌને સમ્યક તો સિદ્ધ થઈ જશે. એટલે જેટલા જેટલા માને એ બધાને સમ્યક દર્શન છે એમ થયો એનો અર્થ. તો આપણે પણ માનીએ એટલે આપણે સમ્યક દર્શન. એ તો હાલો ને માલો ને વાલો બધા કે અમે આત્મા છીએ એમ માનીએ છીએ તો બધા સમકીતી થઈ ગયા. એવું નથી પ્રભુ, એવું નથી. એટલે તેથી સર્વજ્ઞની વાણીમાં જેવું પૂર્ણ આત્માનું સ્વરૂપ કહ્યું છે તેવું શ્રદ્ધાન થવાથી જ નિશ્ચય સમ્યક તો થાય છે એમ સમજવું. આ વાત અહીંયા છઠ્ઠા શ્લોકમાં કરી અને બહુ સરસ શ્લોક છે. અમૃતચંદ્રાચાર્યના બધા જ કળશ બહુ સુંદર છે અને એના પછીથી હજી ફરી પાછો સાતમો શ્લોક લે છે અને આપણે પણ એના પછી સાતમા શ્લોક તરફ જવાનું છે. તો એ હવે એના પછીના સ્વાધ્યાયમાં આપણે કરીશું. આપણે અહીંયા સમયસર ગાથા 11 ગઈ વખતે કરી હતી અને ત્યાર પછી આજે સમયસર કળશ 6 અહીંયા જેટલો સંક્ષિપ્તમાં આપ્યો તો એને બદલે આપણે સમયસારમાંથી જ પૂરેપૂરો કર્યો એ બીજો ભાગ થયો. આપણને આવા 20 ભાગ દર્શાવ્યા છે, 20 અવતરણ આપ્યા છે અને 20-20 નો અભ્યાસ કરીશું એટલે એમાં કેટલા બધા શાસ્ત્રોનો કેટલો બધો અભ્યાસ થઈ જશે. તો હવે પછી ત્રીજું છે તે સમયસાર કળશ 7 એ આવતી વખતે આપણે કરીશું. કોઈ પ્રશ્ન હોય તો લઈએ, નહીતર પછી આપણે આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ.
જય જીનેન્દ્ર.